પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રેરિતોનો કૃત્ય અને તેનો 16મો અધ્યાય. પછી તે દર્બે તથા લુસ્ત્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદેળનો દીકરો હતો, પણ તેનો બાપ ગ્રીક હતો. લુસ્ત્રા તથા ઇકોનિયામાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી. પાઉલ તેને પોતાની સાથે લઈ જવા ચાહતો હતો અને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નતને કરાવી, કેમ કે સર્વ જાણતા હતા કે તેનો બાપ ગ્રીક હતો. જે જે શહેરોમાં થઈને તેઓ ગયા ત્યાંના લોકોને તેઓ યરૂશલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું. એ રીતે મંડળીઓનો વિશ્વાસ દ્રઢ થતો ગયો અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા. તેઓએ મુશિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહીં. માટે તેઓ મુશિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા. રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મગદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું કે મગદોનિયા આવીને અમને સહાય કર. તેને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારું દેવે અમને બોલાવ્યા છે એવું અનુમાન કરીને અમે તરત મગદોનિયા જવાની તજવીજ કરી. એથી અમે વહાણમાં બેસીને ત્રોઆસથી પાદરા સમોથ્રાકી આવ્યા અને બીજે દિવસે નિયાપોલિસ પહોંચ્યા. ત્યાંથી અમે ફિલિપી ગયા, જે મગદોનિયા પ્રાંતનું મુખ્ય શહેર છે અને તે રોમનોએ વસાવેલું છે. તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા. શહેર બહાર નદીને કાંઠે પ્રાર્થના સ્થાન હોવું જોઈએ એમ ધારીને અમે વિશ્રામવારે ત્યાં ગયા અને ત્યાં બેસીને જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બોધ કર્યો. તેઓમાં થુઆતીરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી. તે ઈશ્વર ભક્ત હતી. તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી. તેનું તથા તેના ઘરના માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું કે જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસ ઉગણતા હો તો મારે ઘરે આવીને રહો. તેણે અમને આવવાનો ઘણો આગ્રહ કર્યો. અમે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એક જુવાન દાસી અમને મળી. તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો અને તે ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી. તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો પરાત્પર દેવના સેવકો છે કે જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તના નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળી જા. એટલે તેને તે જ ઘડીએ તે નીકળી ગયો. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચૌટામાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા. તેઓને અમલદારોની આગળ લાવીને તેઓને કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધાંધળ મચાવે છે. આપણા રોમનોને જે રીત રિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેઓના લુગડા કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને માહેના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેડમાં ઘાલ્યા. મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાનાના બારણા ઉઘાડા જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે મોટો ઘાટો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કઈ ઈજા કરતો ના. ત્યારે દીવો મંગાવીને તે માહે કૂદી આવ્યો અને ધ્રુસતો ધ્રુસતો પાઉલ તથા સિલાસના પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરમાં જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું અને પોતાના ઘરના સર્વ માણસો સાથે દેવ પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. સૂર્યોદય થયો ત્યારે અમલદારોએ ચોકદારોને મોકલીને કહેવડાવ્યું કે તે માણસોને છોડી દે. પછી બંદીખાનાના દરોગોએ પાઉલને એ વાતની ખબર આપી કે અમલદારોએ તમને છોડી દેવાનું કહાવી મોકલ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિથી ચાલ્યા જાઓ. પણ પાઉલે તેઓને કહ્યું કે અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને બંદીખાનામાં નાખ્યા છે અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહીં બને, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢી લાવે. ત્યારે ચોકદારોએ અમલદારોને એ વાતની ખબર આપી અને તેઓ રોમન છે એ સાંભળીને તેઓ બીધા. પછી તેઓએ આવીને તેઓના કાલાવારા કર્યા અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી. તેઓ બંદીખાનામાંથી નીકળીને લુધિયાને ત્યાં આવ્યા અને ભાઈઓને મળીને તેઓએ તેમને દિલાસો આપ્યો અને ત્યાંથી વિદાય થયા. તેવી તેના કૃત્ય અને તેનો 17મો અધ્યાય. તેઓ અમ્પીફુલિસ તથા અપોલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓને એક સભાસ્થાન હતું. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને 3 વિશ્રામવાર તેણે ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો. તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સેવવું તથા મુળેલામાંથી પાછા ઉઠવું તે આવશ્યક હતું અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા. પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખબડાવી મૂક્યું અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓને તેઓ જડ્યા નહીં. ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસડી લઈ જઈને તેઓએ બૂમ પાડી કે જેઓએ જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં પણ આવ્યા છે. તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે અને તેઓ સગળા કૈસરની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે ઈસુ નામે બીજો એક રાજા છે. તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા. પછી ભાઈઓને રાત્રે પાઉલ તથા સિલાસને તરત બરૈયા મોકલી દીધા અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા. થેસાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. એથી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, તેમજ આબરૂદાર ગ્રીક બાઈઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ વિશ્વાસ કર્યો. પણ જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ દેવનું વચન બરૈયામાં પણ પ્રગટ કરે છે ત્યારે તેઓ ત્યાં પણ આવ્યા અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા. ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર કિનારે મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા. પણ પાઉલના વળાવવા વાળાએ તેને આથેન સુધી પહોંચાડ્યા. પછી સિલાસ તથા તિમોથીને સારું તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા. પાઉલ આથેન્સમાં એમની વાટ જોતો હતો. તે દરમિયાન તે શહેરમાં ઠેર ઠેર મૂર્તિઓને જોઈને તેનો આત્મા ઉકળી આવ્યો. તેથી તે સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે અને ચૌટામાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદ વિવાદ કરતો હતો. ત્યારે એપિકુરી તથા સ્ટોઇક મત માનનારા કેટલાય પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું કે આ લવરીખોર શું કહેવા માંગે છે. બીજા કેટલાકે કહ્યું કે તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે, કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિશેની વાત પ્રગટ કરતો હતો. તેઓએ તેને અરિયોપગસમાં લઈ જઈને કહ્યું કે તું જે નવો ઉપદેશ કરે છે તે અમારાથી સમજાય એમ છે, કેમ કે તું અમને કેટલીક નવીન વાતો સંભળાવે છે, માટે અમે એમનો અર્થ જાણવા ઈચ્છીએ છીએ. હવે આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા નહોતા. પછી પાઉલે અરિયોપગસની વચ્ચે ઊભા થઈને કહ્યું કે આથેન્સના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો, કેમ કે માર્ગે ચાલતા ચાલતા જે દેવ દેવીઓને તમે ભજો છો તેઓને હું જોતો હતો. ત્યારે મેં એક વેદી પણ જોઈ જેના પર અજાણ્યા દેવના માનમાં એવો એક લેખ કોતરેલો હતો, માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. જે દેવે જગત તથા તેમાંનું સગળું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી, તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી, જેથી તેઓ ઈશ્વરને શોધે કે કદાચ તેઓ તેને માટે ફંફોસીને તેને પામે. પરંતુ તે આપણામાંના કોઈથી વેગળો નથી, કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાયે કહ્યું છે કે આપણે પણ તેના સંતાનો છીએ, તેમ હવે આપણે દેવના સંતાનો છીએ, માટે આપણે એમ ન ધારવું જોઈએ કે દેવ માણસોની કારીગરી તથા ચતુરાથી કોતરેલા સોના રૂપા કે પથ્થરના જેવો છે. એ અજ્ઞાનપણાના સમય પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સગળા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે, કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે, જે વિશે તેણે તેને મુએલામાંથી પાછો ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે. જ્યારે તેઓએ મુએલાના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાયે ઠઠ્ઠા મસ્કરી કરી, પણ બીજાઓએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું. એવી રીતે પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો, પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો. તેઓમાં દિયોનુસ્થસ, અરિયોપક્ષી તથા દામરીસ નામે એક બાય અને તેઓ સિવાય બીજા પણ હતા. પ્રેરિતોના કૃત્ય અને તેનો 18મો અધ્યાય. એ પછી પાઉલ આથેન્સથી નીકળીને કરિન્થ આવ્યો. ત્યાં પોન્તસનો વતની અકુલાસ નામે એક યહૂદી જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો તે તથા તેની સ્ત્રી પ્રિસ્કિલા તેને મળ્યા, કેમ કે ક્લોડિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તેઓને ત્યાં ગયો. તેઓના જેવો ધંધો કરતો હતો માટે તેઓના ઘેર રહ્યો અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુના કપડાં વણવાનો હતો. દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદ વિવાદ કરતો હતો. અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો હતો. પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા ત્યારે પાઉલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે ઈસુ તે જ ખ્રિસ્ત છે. પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે તમારું લોહી તમારે માથે, હું તો નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ. પછી તે ત્યાંથી નીકળીને તીતસ યુસ્તસ નામે એક ઈશ્વર ભક્ત હતો તેને ઘેર ગયો. તેનું ઘર સભાસ્થાનની જોડાજોડ હતું. સભાસ્થાનના આગેવાન ક્રિસ્પસે પોતાના આખા ઘરના માણસો સુધા પ્રભુ પર વિશ્વાસ કર્યો અને ઘણા કરિન્થીઓએ પણ વાત સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું કે તું વીતો ના પણ બોલજે, છાનો ન રહેતો, કેમ કે હું તારી સાથે છું અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તને ઈજા કરશે નહીં, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે. તે તેઓને દેવના વચનનો બોધ કરતો 1.5 વર્ષ સુધી ત્યાં રહ્યો. પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો. ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઉભા થયા અને તેઓએ તેને ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે આ માણસ નિયમશાસ્ત્રથી ઉલટી રીતે દેવની ભક્તિ કરવાનું લોકોને સમજાવે છે. પાઉલ બોલવા જતો હતો એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે ઓ યહૂદીઓ, જો અન્યાયની અથવા દુરાચરણની બાબત હોત તો તમારું સાંભળવું વ્યાજબી ગણાત, પણ જો શબ્દો, નામો અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિશેની આ તકરાર હોય તો તમે પોતે તેનો નિકાલ કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઈચ્છતો નથી. એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. ત્યારે તેઓ સર્વે સભાસ્થાનના આગેવાન સોસસ્થસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ એ વાતની કંઈ પણ દરકાર કરી નહીં. ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલ ભાઈઓની વિદાયગીરી લીધી. પાઉલે ભાઈઓની વિદાયગીરી લીધી અને પ્રિસ્કિલા તથા અકુલાસની સાથે વહાણમાં બેસીને તે સીરિયા જવા ઉપડ્યો. તે પહેલા તેણે કિંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધી હતી. તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યા, પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદ વિવાદ કર્યો. તેઓએ પોતાની સાથે વધારે મુદત રહેવાની તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહીં. પણ ઈશ્વરે ઈચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેઓની વિદાયગીરી લીધી અને એફેસસથી વહાણમાં ઉપડ્યો. કૈસારિયા પહોંચ્યા પછી તેણે યરૂશાલેમ જઈને ત્યાંની મંડળીના માણસોની મુલાકાત લીધી અને પછી અંતિયોક ગયો. કેટલોક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો અને સર્વ શિષ્યોને દ્રઢ કરતો કરતો અનુક્રમે ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો. આલેક્ઝાન્ડ્રિયાનો વતની અપોલોસ નામે એક વિદ્વાન અને ધર્મલેખોમાં પ્રવીણ યહૂદી એફેસસમાં આવ્યો. એ માણસને પ્રભુના માર્ગનું શિક્ષણ મળ્યું હતું અને ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિશેની વાત પ્રગટ કરતો તથા શીખવતો હતો. પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો. તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કિલાએ તથા અકુલાસે તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઈ જઈને દેવના માર્ગમાં વધારે ચોકસાથી ખુલાસો કર્યો. પછી તે અખાયા જવાને ઈચ્છતો હતો ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આદર સત્કાર કરે. તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે ઘણી સહાય કરી, કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું ધર્મશાસ્ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર વાદ વિવાદમાં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા. પ્રેરિતોના કૃત્યને તેનો 19મો અધ્યાય. જ્યારે અપોલોસ કરિન્થમાં હતો ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા. તેણે તેઓને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? તેઓ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી. ત્યારે તેણે પૂછ્યું કે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે યોહાનનું બાપ્તિસ્મા. ત્યારે પાઉલે કહ્યું કે યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે મારી પાછળ જે આવે છે તેના પર, એટલે ઈસુ પર તમે તમારે વિશ્વાસ કરો. એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું. જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો, અને તેઓ બીજી ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. તેઓ બધા મળીને 12 પુરુષ હતા. પછી સભાસ્થાનમાં જઈને તેણે 3 મહિના સુધી હિંમતથી બોધ કર્યો અને વાદ વિવાદ કરીને દેવના રાજ્ય વિશેની બાબતો સમજાવી. પણ કેટલા એક દુરાગ્રહી થઈને તથા પ્રભુની વાતનો અનાદર કરીને લોકોની આગળ એ માર્ગની નિંદા કરી. ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને પોતે તુરાનસની શાળામાં રોજ વાદ વિવાદ કરતો રહ્યો. 2 વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી. દેવે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે તેણે વાપરેલા રૂમાલો તથા લુગડા તેઓ માંદાઓની પાસે લઈ જતા અને તેમને અડકારતા, એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા. કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે તેની દુવાઈ હું તમને દઉં છું. કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના 7 દીકરા એમ કરતા હતા, પણ અશુદ્ધ આત્માએ તેઓને ઉત્તર આપ્યો કે ઈસુ વિશે હું જાણું છું અને પાઉલને હું ઓળખું છું, પણ તમે કોણ છો? ત્યારે જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો અને બંનેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને નાગાને નાગા ઘરમાંથી નાઠા. એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું. વિશ્વાસી થયેલાઓમાંના પણ ઘણા આવ્યા અને પોતાના કૃત્યો કબૂલ કરીને ખુલ્લા કહી દેખાડ્યા. ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો એકઠા કરીને સર્વને દેખતા તેઓને બાળી નાખ્યા. તેઓનું મૂલ્ય ગણી જોતા તે 25,000 રૂપિયા થયું. એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ. એ બીના બન્યા પછી પાઉલે મગદોનિયા તથા અખાયામાં થઈને યરૂશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો ને કહ્યું કે ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ. પછી તેણે પોતાના મદદનીશોમાંના 2ને, એટલે તિમોથી તથા એરાસ્તસને મગદોનિયા મોકલ્યા અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો. એ અરસામાં એ માર્ગ વિશે ઘણી ચળવળ ઊભી થઈ. ડેમેટ્રિયસ નામે એક સોની હતો. તે અર્તિમિસના રૂપાણા દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો. તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે. હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને એ પાઉલે એકલા એફેસસમાં નહીં પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોના મન ફેરવી નાખ્યા છે. તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય છે. એટલું જ નહીં પણ આર્તિમિસ મહાદેવી, જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવવાનો અને તેનું મહાત્મય નાશ પામવાની સંભવ છે. એ સાંભળીને તેઓ ક્રોધાયમાન થયા અને પોકાર કરીને કહેવા લાગ્યા કે એફેસિયોની આર્તિમિસની જે આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો. ત્યારે તેઓ મગદોનિયાના ગાયસ અને આરિસ્તાખસ જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા તેઓને પકડીને બધા ભેળા થઈને અખાડામાં દોડી ગયા. જ્યારે પાઉલે લોકોની ભીડની અંદર પેસવા ચાહ્યું ત્યારે શિષ્યો તેને જવા દીધો નહીં. આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્રો હતા. તેઓએ પણ તેને કહેવડાવી મોકલ્યું કે તારે અખાડામાં જવાનું સાહસ કરવું નહીં. તે વખતે કેટલાક કઈ બૂમ પાડતા અને કેટલાક કઈ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી અને પોતે શા કારણથી એકઠા થયા છે એ તેઓમાંના ઘણા ખરા જાણતા પણ નહોતા. યહૂદીઓ અલેક્ઝાન્ડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ હડસેલતા હતા, ત્યારે અલેક્ઝાન્ડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઈચ્છતો હતો, પણ તે યહૂદી છે એમ તેઓએ જાણ્યું. ત્યારે તેઓ સગળાએ આશરે 2 કલાક સુધી એકે અવાજે બૂમ પાડી કે એફેસિયોની આર્તિમિસની જે. ત્યારે શહેરના નગર શેઠે લોકોને શાંત પાડીને કહ્યું કે ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તિમિસ મહાદેવીને તથા ઝિયુસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે. એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ અને કંઈ અવિચારી કૃત્ય કરવું નહીં. કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી અને આપણી દેવીની નિંદા કરનારા પણ નથી. માટે જો ડેમેટ્રિયસને તથા તેની સાથેના કારીગરોને કોઈના ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજા પર ફરિયાદ માંડે. પણ જો કંઈ બીજી બાબતો વિશે તમે દાદ માંગતા હો તો કાયદેસર નિમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે, કેમ કે આજે વગર કારણે હંગામો થયો તે વિશે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી. તેણે એ વાતો કહીને સભાને બરખાસ્ત કરી.
સોના કૃત્ય તેનો 20મો અધ્યાય. હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો અને તેમની વિદાયગીરી લઈને મગદોનિયા જવા સારું નીકળ્યો. તે પ્રાંતોમાં ફરીને લોકોને ઘણો બોધ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. ત્યાં તે 3 મહિના રહ્યો. પછી સીરિયા જવા સારું જળ માર્ગે ઉપડવાની તૈયારીમાં હતો ત્યારે યહૂદીઓએ તેની વિરોધ આવતું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો ઠરાવ કર્યો. ઓર્સનો દીકરો બેરિયાનો સોપાતર, તે સલોનિકીવાનો આરિસ્ટાર્કસ, સોપાતર આરિસ્ટાર્કસ સેન્દુકસ, દરબેનો ગાયસ ટીમોથી, આશિયાનો સુખીકસ તથા ટ્રોફીમસ, તેઓ તેની સાથે આશિયા સુધી ગયા. પણ તેઓ આગળ જઈને ત્રવાસમાં અમારી વાત જોતા હતા. 2 ખમર રોટલીના દિવસ પછી અમે વાનમાં બેસીને ફિલિપીથી નીકળ્યા અને 5 દિવસમાં તેઓની પાસે ત્રોવાસ પહોંચ્યા અને 7 દિવસ ત્યાં રહ્યા. અઠવાડિયાને પહેલે દિવસે અમે રોટલી ભંગવાને એકઠા થયા હતા ત્યારે પાઉલે પોતે બીજે દિવસે નીકળવાનો હોવાથી શિષ્યોને આગળ ભાષણ કર્યું અને મધરાત સુધી પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા બળતા હતા. બારીમાં બેઠેલો યુતિકોસ સામે એક જુવાન ભર ઊંઘમાં પડ્યો હતો અને પાઉલ ઘણી વાર સુધી ભાષણ કરતો હતો, માટે ઊંઘમાં ઘેરાઈ ગયેલો હોવાથી એ જુવાન 3જા માળથી હેઠળ પડ્યો અને તેઓએ તેને મોયલો ઉપાડ્યો. ત્યારે પાઉલ નીચે ઉતરીને તેના પર પડ્યો અને તેની કોટે વળગીને તેને કહ્યું કે ગભરાવામાં, કેમ કે તે જીવતો છે. પછી તેને ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને તેઓની સાથે ઘણી વાર સુધી, એટલે છેક પો ફાટતા સુધી વાત કરી. ત્યાર પછી તે વિદાય થયો. તેઓ એ જુવાનને જીવતો લાવ્યા અને તેથી તેઓ ઘણો આનંદ પામ્યા. પણ અમે આગળ જઈને વાનમાં બેસીને આસોસ જવાને ઉપડી ગયા. ત્યાંથી પાઉલને વાનમાં લેવાનો મારો ઈરાદો હતો, કેમ કે ત્યાંથી પગ રસ્તે આવવા ધારીને તેણે એ ગોઠવણ કરી હતી. આસોસમાં તેમને મળ્યો ત્યારે અમે તેને વાણમાં લઈને મિતુલેને આવ્યા. ત્યાંથી હંગ કરીને બીજે દિવસે અમે કિયસની સામે પહોંચ્યા અને બીજે દિવસે સામોસે પહોંચ્યા અને તેને બીજે દિવસે થોગુલિયામાં કંઈક થોભ્યા પછી અમે મિથિલસ આવ્યા. કેમ કે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું અને જો બની શકે તો 50માના પર્વના દિવસે પોતે યરૂશલેમમાં હાજર થાય એ માટે તે ઉતાવળ કરતો હતો. પછી તેણે મિથિલસથી એફેસસ સંદેશો મોકલીને મનેડાના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે આસિયામાં મેં પ્રથમ પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને સી રીતે વર્ત્યો છું, એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે જે સંકટ આવી પડ્યા એ સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો એ તમે પોતે જાણો છો. વળી જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો કાઢતો નથી, પણ પ્રગટ રીતે તથા ગેરગેર તમને બોધ કર્યો અને દેવની આગળ પસ્તાવો કરવો તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી તે પણ તમે જાણો છો. હવે જુઓ, હું આત્માના બંધનમાં યરૂસલેમ જાઉં છું, ત્યાં મારા પર શું વીતવાનું છે એ હું જાણતો નથી. માત્ર હું એટલું જ જાણું છું કે હરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે, પણ હું મારો જીવ વાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી. એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. હવે જુઓ, હું જાણું છું કે તમે સર્વે જેઓમાં હું દેવનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું તેઓમાંનો કોઈ પણ મારું મોં ફરી જોશે નહીં. તે માટે આજ હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિશે હું નિર્દોષ છું, કેમ કે દેવનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેને પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખેલા ક્રૂર વર્વો તમારામાં દાખલ થશે અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાનું હું ચૂક્યો નથી. હવે હું તમને દેવને તથા તેની કૃપાના વચનને સોંપું છું, તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે. મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડ્યું છે. કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ એ મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે, અને લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે એ પ્રભુ ઈસુનું વચન જે તેણે પોતે કહ્યું છે એ તમારે યાદ રાખવું જોઈએ. એ પ્રમાણે વાત કર્યા પછી તેને ઘૂંટણે પડીને તેઓ સર્વની સાથે પ્રાર્થના કરી. તેઓ સગડા બહુ રડ્યા અને પાઉલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. તમે મારું મોં ફરી જોનાર નથી એ વાત તેણે કહી હતી, તેથી તેઓ વધારે ઉદાસ થયા. પછી તેઓ તેને વાણ સુધી વળાવવા ગયા. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.